વધારે એક સમયે 108 આઠ જીવ લુપ્ત થાય એવી લોક સ્થિતિ જીનાગમમાં સ્વીકારી છે. 108 જીવ મુક્ત થાય સમયે સમયે, સમયનું પ્રમાણ તો અતિ અલ્પ છે. આંખના પલકારામાં અસંખ્ય સમય વ્યતીત થાય છે એવું કાળનું સૂક્ષ્માથી સૂક્ષ્મ સ્વરૂપ જીનાગમમાં કહ્યું છે. જે સ્વરૂપ કેવડી ગમ્ય છે, બીજા કોઈ અજ્ઞાની જે એથી ન્યૂન કક્ષાના જીવ આ સમયની ધારણા કરી ન શકે. તો એવા એક સમયમાં 108 જીવ મોક્ષે જાય. એટલે પ્રશ્ન એ છે કે જો એમ ગણીએ તો એક સમય પ્રત્યેક સમય 108 એમ જીવ મુક્ત થયા જ કરે તો પરિણામે ત્રણેય કાળમાં જેટલા જીવ મોક્ષે જાય, જેટલા જીવોને મોક્ષ પ્રાપ્ત થાય, તો એવું ખરું કે સંસારનો ઉચ્છેદ થાય? તો પછી આટલા બધા જીવોને મોક્ષ જવાની ક્રિયા સતત ચાલુ રહે અને સમયે સમયે રહે અને 108 પ્રત્યેક સમય ગણતા 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 આ કાળ કેટલો અને કાળના સમય કેટલા અને એક સમય ગુણ્યા 108 આટલા જીવોને મોક્ષ પ્રાપ્ત થાય તો પછી મોક્ષ પ્રવાહ આવો વહ્યા કરે છે અખંડ, કરવાળની ધાર જેવો, કદી ખંડિત ન થાય, કદી ન તૂટે એવો એવો મોક્ષ પ્રવાહ છે. તો સંસારમાં ઉચ્છેદ થઈ જવાનો સંભવ ખરો કે કેમ? અને બીજી રીતે કહીએ તો આપણો વારો તો કે ભાઈ હવે જયારે તૂટશે 108 ત્યારે અમારા જે બધી બાજુમાં હશે તો કહેશે કે રાજે તમે આવી લો, મફતના ભાવમાં મોક્ષ મળી જાય, આવું વ્યવસ્થા જીનાગમમાં કીધી છે. એટલે આટલી બધી ખાતરી આવી છે તો આમાં આપણે માનવું કે આપણે કંઈ પ્રયત્ન ન કરવો, માત્ર માર્ગ ઉપર રહેવું. ધક્કામાં મુંબઈમાં ગાડીમાં ઉતરવા માટે કંઈ પ્રયત્ન ન કરવો, બારના ઘર ઉભો રહે ઉતરી જશે. પેલા આપણે ત્યાં સૌરાષ્ટ્રમાં બધા મેળાઓ ભરે, 7-8 જન્માષ્ટમીના મેળાઓ ભરે, પછી ઓલા ફજત ફારકાવાળા, ત્યારે તો 4 ખાના 6 ખાના હાજરી જેમ નહોતું. તો એ ખાના ચલાવવા માટે ઇલેક્ટ્રિક મોટર નહીં, પણ લોકો હાથના ધક્કા મારી મારીને ફજત ફારકા ચલાવે. એનો નિયમ એટલો કે હલકે ભારે ખાવું ન હોય, બે સમાન હોય તો જ ચાલે, એક ખાનું ભારું કે બીજું ખાનું હલકું. હવે કોઈ એવી હેવી બોડી બધા આવી ગયા 2-4 ખાનામાં તો ઓલો એમ કે આ ખાનામાં એક માણસને વધારે બેસાડો છે, ત્યારે ઓલો જે જાણકાર હોય ને કે મારે નથી બેસે, મારે તો એ પરાણે વણ બે મફત અને આવી મફતની યાત્રા કરી આવે. 7-8 મેળામાં જાય અને 5-25 વાર ફજતમાં બેસે, એક પૈસો ખર્ચે નહીં, કારણ કે હલકા ભારે થાય ત્યારે એક માણસ જોશે ત્યારે આપણે હાજર કે તમે કયો તો બેસો, બાકી મારી પાસે પૈસા એ મફતમાં બેસે. એમ કદાચ મોક્ષની અંદર આ પ્રવાહ ચાલુ રાખવા માટે ક્યારેક જીવોની સંખ્યા ઘટે, સમયે સમયના પ્રવાહ ચાલુ રાખવો એવી જીનાગમમાં વ્યવસ્થા કરી છે અને મોક્ષ માર્ગના પ્રવાહને અખંડ રાખવો છે, અસ્ખલિત રાખવો છે, અવરોધ વિના રાખવો છે, તો પછી ક્યારેક જીવોની સંખ્યામાં તૂટો આવે અને તૂટો આવે તો આપણા જીવો ઉભા હોય બાજુ હાજર, તો પછી કોક દી તો આપણો સંસાર ઉચ્છેદ થાય. કદાચ કોઈનો આખો સંસાર માર્ગ ઉચ્છેદ થાય કે ન થાય, આપણો સંસાર ઉચ્છેદ થાય આવી કોઈ વ્યવસ્થા? તો કે છે કે ના, એ કે છે કે ત્રણેય કાળમાં જેટલા જીવ મોક્ષ પ્રાપ્ત થાય આ ગણતરી સમયે સમયે 108 ગણતરીથી ત્રણેય કાળમાં જેટલા જીવ મોક્ષ પ્રાપ્ત થાય તેટલા જીવની જે અનંત સંખ્યા થાય, ત્રણેય કાળની સંખ્યા તો તે કરતા સંસાર નિવાસી જીવોની સંખ્યા અનંતપણે જીનાગમમાં નિરૂપી છે. કે ગમે તે એની પોઈન્ટ ઓફ ટાઈમ, ગમે તે સમયે મુક્ત થયેલા જીવો કરતા સંસારી જીવોની સંખ્યા અનંત ઘણી સંસારમાં રહે એમ પણ જિનાગમમાં નિરૂપણ થયું છે. અર્થાત ત્રણેય કાળમાં મુક્ત જીવ જેટલા થાય તે કરતા સંસારમાં અનંત ગણા જીવ રહે, જેટલા સિદ્ધપદની અંદર હોય એથી અનંત ગણા જીવ કોઈ પણ સમયે ત્રણેય કાળના એની પોઈન્ટ ઓફ ટાઈમ કોઈ પણ સમયે જો ગણતરી કરવામાં આવે તો મુક્ત જીવો કરતા સંસારી જીવોની સંખ્યા અનંત ગણી રહે, કેમ કે તેનું પરિમાણ એટલું વિશેષ છે. આ જીવોની સંખ્યા અનંત છે અને એનું પરિમાણ કેટલું છે કે આવો મોક્ષમાં જ ચાલ્યા કરે તો પણ સંસારનો પ્રવાહ અનંત જ રહે, અને તેથી મોક્ષ માર્ગનો પ્રવાહ ભયાન કરતા છતાં આ પ્રવાહ ચાલુ જ છે મોક્ષનો, છતાં સંસાર માર્ગ ઉચ્છેદ થઈ જવો સંભવ તો નથી. કે ક્યારે આ મોક્ષ માર્ગ સતત ચાલુ છે તો ક્યારે સંસાર માર્ગ ઉચ્છેદ થઈ જાય. હવે તો સંસારમાં રહેનારા જીવોની કોઈ સંખ્યા છે નહીં, આવું બધું વિચારવું યોગ્ય છે કે કેમ પ્રશ્ન આ છે. અને ઘણીવાર જગતના જીવો પરમાર્થ માર્ગની યાત્રા કરતા કરતા પ્રમાદમાં સરી જાય અને ત્યારે એને શું વિચાર આવે કે બધા મોક્ષે જશે તો પછી સંસારમાં રહેશે, એની ચિંતા સમી છે. તો જ્યાં સુધી આ તારા જેવા જીવો જીવે છે ને ત્યાં સુધી તો સંસાર માર્ગનો વ્યવચ્છેદ થવો શક્ય જ નથી. દરેક બાબતની બધાએ વાંચશે તો પછી સાંભળશે, બધાએ બોલશે તો સાંભળનારા તો જોશે. આવું બધું કરીને જીવ પોતાની જાતને પ્રમાદને કારણે માર્ગમાંથી પાછળ થઈ જાય છે. બધાએ તો આવું કરશે તો પછી કેવી રીતે સંસાર કેમ ચાલશે, એની સંસાર ચલાવવાની ચિંતા છે, સ્વના કલ્યાણની ચિંતા નથી. તો આવા જીવોની આ એક જેને કહીએ મનોદશા છે, અને આવી મનોદશા અયથાર્થ છે. જ્ઞાની પુરુષો કહે છે કે કોઈ પણ સમયે મુક્તિને પ્રાપ્ત જીવો કરતા પણ એનું પરિમાણ એટલું બધું છે કે સંસારમાં જીવો એથી હંમેશા અનંત ગણા રહેવાના છે. જૈન દર્શનનું ગણિત સંખ્યામાં ચાલતું નથી, અનંતમાં ચાલે છે. સંખ્યા હોય તો એનો ક્યારે અંત આવે, જેમ અત્યારે નવી ભાષા કોમ્પ્યુટરની છે 1 and 0, એ ભાષા ઉપર આપણું બધું ચાલે છે. હજુ જૈન દર્શનની ભાષા તો એવી છે કે અનંતની ભાષા છે, અનંત માઇનસ અનંત બરાબર અનંત. અને આ જ વાત વેદાંતની અંદર જુદી રીતે કહે છે કે પૂર્ણમાંથી પૂર્ણ બાદ કરીએ તો પણ પૂર્ણમેવ શક્યતે. આ પૂર્ણનો જે ત્યાં શ્લોક છે ઈશાવાસીનો અને જૈન દર્શનની અંદર અનંતની વાત છે. એકમાં શૂન્યની ગણતરીથી, કારણ કે એ શિવમાંથી બધા જીવ ઉત્પન્ન થયા છે એમ માને છે, અને અહીંયા પ્રત્યેક જીવ સ્વતંત્ર છે, એનું સ્વતંત્ર અસ્તિત્વ છે, આવી ધારણા છે. એટલે અનંત જીવોની ધારણા છે, કોઈ એક જીવ અંશ અને અંશી એના ભાગરૂપે એવી ધારણા નથી, કેમ કે એ ધારણા ખોટી પડે. કોઈ પણ વસ્તુનો ખંડ અંશ લેવામાં આવે તો એની અંદર એ વસ્તુના ગુણો હોય. લાડવો કોઈ પણ ખૂણેથી ખાઈએ તો મીઠો જ, કડવો ન. બુંદીનો લાડવો હોય એમાંની એક એક બુંદી એ એક સ્વાદ છે જેવો આખા લાડવાનો સ્વાદ છે, તો ત્યાં એની કડવાશ ન. અહીંયા તો વિશેષ જોવા મળે છે કે અંશ અને અંશીમાં, જો અંશી પૂર્ણ છે તો અંશ અપૂર્ણ કેમ, અંશી સુખી છે તો અંશ એનો દુઃખી કેમ. તો અંશ અંશીના સંબંધ જીવ અને શિવના નથી. આ જૈન દર્શન પાયાથી સમજાય છે કે કોઈ પરમાત્માની ઈચ્છા થઈ કે એકલો હતો ને એને આખો સંસાર ઉભો કરી દીધો અને ઉત્પાત મચાવી પછી ભગવાનના હાથમાં બાજી ન રહે એવું કંઈ છે.
અને જે તે ઈચ્છા છે કે પ્રલય કરીને બધાનો નાશ કરી દેશે એ વાત અહીંયા નથી. ધીસ ઓલ માઇથોલોજી, કપોળ કલ્પિત વાત થઈ જાય, કલ્પનાનો વિષય થઈ જાય, શક્યતા ન હોય, સંભવિત ન હોય. પ્રત્યેક જીવની પ્રકૃતિ જુદી, પ્રત્યેક જીવનો વિકાસ જુદો, પ્રત્યેક જીવની ગુણ શ્રેણીની શ્રેણી માળા કહીએ એ હાર જુદી. જગતના અનંત જીવો અનંત અનંત કક્ષાએ રહેવા છે. પ્રત્યેકનો પુરુષાર્થ એના આધાર ઉપર, એની અભિતવ્યતાના આધાર ઉપર જીવની સ્થિતિ છે. કોઈ જીવનો સંબંધ અંશ અંશીનો નથી, સ્વતંત્ર છે. એનું પોતાનું અસ્તિત્વ પરિપૂર્ણ છે. કોઈ અંશે ઊણું નથી, અધૂરું નથી, પણ પર્યાયમાં ખામી છે. અંશ ને અંશીમાં પર્યાયમાં ખામી ન હોય, લાડવાની પર્યાય હોય એ જ બુંદીની પર્યાય. કે લાડવો મીઠો ને બુંદી કાઢવી બની શકે? અહીંયા પર્યાયનો ફરક છે. કેમ કે એ જે લાડવો છે એ તો પોતાનું દ્રવ્ય છે, એ તો શુદ્ધ છે, એ તો અનંત જ્ઞાનયુક્ત છે. આ અજ્ઞાન એની પર્યાય છે, તે સમયની પર્યાય છે. તે કાયમ નથી રહેતી, એને સુધારી શકાય છે. જે અજ્ઞાન પર્યાય છે એ પર્યાયનું રૂપાંતર થાય, એ પર્યાયનું જાત્યંતર થાય. એ જ જ્ઞાન જે અજ્ઞાન રૂપે અનંતકાળથી ભવ હેતુરૂપ પ્રવર્તતું હતું, તે જ જ્ઞાન, તે જ પર્યાય ભવના નિવૃત્તિરૂપ પ્રવર્તે, આવું જાત્યંતર થઈ શકે એ સમ્યક દર્શન છે. કોઈ ફેરફાર બીજો થતો નથી, જ્ઞાન બહારથી આવતું નથી. જેને સમ્યક જ્ઞાન થાય છે, સમ્યક દર્શન થાય છે, એને બહારથી કંઈ આવતું નથી, કોઈ આરોપણ નથી. પરંતુ પોતાની જે અવસ્થા છે એ વિપર્યય હતી એ સવળી થાય છે. અવળી સમજ એ સવળી થાય છે. અવળો પુરુષાર્થ એ સવળો પુરુષાર્થ થાય છે. અસત્ય પુરુષાર્થ સત્ય પુરુષાર્થ થાય છે. જે કંઈ સ્થિતિ છે એ પોતાની જ છે. પોતા થકી જ પોતે દુર્ગતિ તરફ એનું વહેણ છે. પોતા થકી જ પોતે સદગતિ તરફ જ્ઞાન કરે છે અને પોતે પૂર્ણ મુક્તિ પ્રાપ્ત કરે છે એ પોતે જ પોતાના સ્વપ્રયત્નના આધારે, પણ એને માર્ગદર્શક તરીકે, પથપ્રદર્શક તરીકે. એને આ જે મુક્ત થયેલા જીવો છે એની જે માલિકા છે, જ્ઞાનીઓની માલિકા, સત્પુરુષોની માલિકા, સદગુરુઓની માલિકા, એને આંગળી ચીંધી છે. અને એના સામે દ્રષ્ટિ જાય છે તો એને એમાંથી માર્ગદર્શન મળે છે કે આ સંસારના ચક્રમાંથી છૂટવું કેમ. એ માર્ગ બતાવે, ચાલવાનું તો જીવે પોતે જ છે. કોઈ ચાલી નથી આપણા પર, માર્ગ પર આ રસ્તે જવાનું તમને આ મંઝિલ સુધી પહોંચી શકાશે, પણ ચાલવું તો પોતે જ પડે. ગુરુ તો ભૌમ્ય સમાજ, ભૌમ્યના ભેગો ન આવે, એ તો માર્ગ બતાવે, દિશા દર્શન કરે, અને માર્ગમાં આવતી બાધાઓ પણ કહે, અને એનો ઉપાય પણ પોતે જાણતો હોય. એટલે કે જો આવું ચાલતા આવું થશે, જો પાંચમે ગુણ સ્થાને કામ થશે, છઠ્ઠે જશો કામ થશે, એની સામે આ ઉપાય છે, સાતમે જશો એટલે આવી સંભાવનાઓ છે, એમાં આ ઉપાય છે, આઠમે આવી સંભાવના, બધી સંભાવના, અજ્ઞાન કે પડવાની સંભાવના પણ છે. પણ જો સત્સંગનો આશ્રય હશે, વિકરાગનું અવલંબન હશે તો નહીં પડવું, એવું કંઈ નથી પડવું. પણ એ બધું બતાવી દે છે, કેમ કે સાચો ગુણ, સાચો પથદર્શક છે. એ પોતે એ સિદ્ધિને પામેલો છે, અનુભવમાંથી પસાર થયેલો છે. એના જ્ઞાનની કોઈ વિશેષતા હોય તો બૌદ્ધિક વિશેષતા નથી, અનુભૂતિની, અનુભવની વિશેષતા. માટે પરમાર્થ માર્ગની અંદર ગુરુ એ જ કામ આવે કે જે અનુભૂતવાળો છે. અનુભૂતિ એની પાસે, અનુભવ જેની પાસે. શબ્દો છે, ભાષા છે, શ્લોક છે, વાણી છે, ગ્રંથ જ્ઞાન છે, એ એકેય કામ ન આવે. જે એમાંથી પસાર થયો છે એ અનુભૂત. એટલે કૃપાનંદેવે કહ્યું કે સદગુરુનું સ્થાન તો તેરમું ગુણ સ્થાનક છે. બાર સુધી પસાર કર્યા છે જેને, અને મોહમાં ક્યાંય અટવાયો નથી. એક એક મોહના કણિયાનો જેને નાશ થયો છે. મોહની નથી એટલે સંપ્રાય કર્મ નથી, પરંપરાગત કર્મ જેને બંધાવવાની કોઈ શક્યતા નથી. એવું ક્ષીણ મોહ ગુણ સ્થાનક સુધી હજુ સદગુરુ પણ ન હોય. એ તેરમાં ગુણ સ્થાનક છે, પણ આ તેરમાં ઉપાસક છે, તેરમાની દ્રષ્ટિવાળો છે, અને કાળની અપેક્ષાએ એમની આત્મસિદ્ધિમાં એ સર્વવિરતી ઉપદેશક ગુણસ્થાનક, ઉપદેશક ધર્મ જેનો છે એવી જેની ક્ષમતા છે એ પુરુષને અહીંયા મુખ્ય છે સદગુરુ તરીકે. પણ માર્ગની અંદર અનુભવ વિના કોઈ આરોગ્ય નથી. આ માર્ગની અંદર પ્રત્યેક જીવે પોતે પુરુષાર્થ કરવો જોઈએ. જીવનું સ્વરૂપ જ્યારે સમજવામાં આવે તો આપણને ક્યાંય અટકીએ કે આ માર્ગ પુરુષાર્થનો ધર્મ છે, આ કોઈની મહેરબાનીનો ધર્મ નથી, કોઈની કૃપાનો ધર્મ નથી. કૃપા મહેરબાની અનુગ્રહ એ બધું છે, પણ બહુ જ મર્યાદિત. કેટલા પૂરતો એનો અનુગ્રહ સાચી દિશા બતાવે, એનો અનુગ્રહ કેટલો, એનો વધારેમાં વધારે દિશા બતાવે એ સાચી ભમાવે નહીં. બસ એથી વધારે પગલું એનો ચાલે, એનું ચાલેલું પગલું એનું અને આપણું ચાલેલું. આ મર્યાદા જો ન સમજીએ તો બધા મોટા મોટા શબ્દોની અંદર પણ આપણે પાછા યાત્રાના માર્ગમાં મૂંઝે. આપણને એમ થાય કે ભાઈ એ સંભાળશે બધું, મેં તો બધું સોંપી દીધું. તે સોંપી દીધું એ સોંપાતું નથી, અને એને લીધું હોય તો લેવાતું નથી. બે ભ્રમમાં છું, સોંપનારો અને લેનાર. કે મેં તો ગુરુ નોંપી દીધું તો તું જ ગયો, કે બોલને વાળા બી દીવાના, સુનને વાળા બી દીવાના. અને એ કે મેં તારું સંભાળી લીધું બધું, હવે તારે ચિંતા નહીં કરવાની, તારું કલ્યાણ આપણા હાથમાં છે. યાર જલસા પર ખાઈ તો મિત્ર માર્ગને સમજવો હોય તો જીવનું સ્વતંત્ર અસ્તિત્વ છે, એ કોઈનો મોહતાજ નથી. પુરુષાર્થની દ્રષ્ટિએ કોઈનો મોહતાજ નથી. પ્રત્યેક આત્મા સ્વયં પરમાત્મા સ્વરૂપ છે, પણ એને પોતાનું પરમાત્મા સ્વરૂપ ભાનમાં નથી આવ્યું. અનાદિના પરના સંઘમાં રહ્યો હોવાને કારણે, પર પ્રત્યેની મોહ બુદ્ધિના કારણે આ મોહનું પડર તૂટ્યું નથી. જેવી દર્શન મોહનો નાશ થાય તેવી ચારિત્ર મોહનો ઉચ્છેદ કરતા એને ભાગ નહીં લાગે. કાળક્રમ લાગશે જેવા પૂર્વકર્મ અને જેવી પુરુષાર્થની માત્રા, પણ દર્શન મોહ થયો એનો ચારિત્ર મોહ ગયે છૂટકો છે, આજ નહીં તો કાળ. પણ ચારિત્ર મોહની અંદર દેવોને પડે ભાઈ દર્શન મોહના ઠેકાણા નથી ગયા. અને ચારિત્ર મોહની ગમે તેટલી ક્રિયા વિધિ અનુષ્ઠાન આ બધું જ કરે તો પણ એનો નિવેડો યમ નિયમના છંદમાં ત્રણ ગાથાઓ કહેવી છે. વસાધન ભાવ અનંત કિયો તદપી કછુ હાથ હજુ ન પડે. આવા અનંતમાં તું કર, 166માં પણ કીધું કે પૂર્વે અનંતમાં શાસ્ત્ર શ્રવણ કર્યું, વિદ્યાભ્યાસ કર્યો, દીક્ષા બધું કર્યું, ભલે કર્યું કેટલી વાર, અનંતમાં શબ્દ છે અનંતમાં. સત જોડ્યું નથી, સત સાંભળ્યું નથી, સત શ્રદ્ધ્યું નથી, અને જ્યાં સુધી એ નહીં થાય ત્યાં સુધી છૂટવાની વાર્તાનો આત્માથી ભણકાર નહીં. એની દ્રષ્ટિ પોતાના સ્વપ્ન ઉપર આવે, હું આત્મા છું. જ્ઞાતા દ્રષ્ટા સાક્ષી કરતા એવો આત્મા છું, શુદ્ધ છું, બુદ્ધ છું, ચૈતન્ય જ્યોતિ સ્વરૂપ છું, સુખનું ધામ છું, અનંતને અભ્યા બાદ સુખનું ધામ છું, પરમ શાંતિનું ધામ છું. પર શાંતિ અનંત સ્વભાવ આવું મારું પદ છે. પ્રણવું પ્રણવું પદતે વર્તે, હું મારા પદને નમસ્કાર કરું છું. મારું પદ જે છે શ્રેષ્ઠ જગતની અંદર છે, વર શ્રેષ્ઠ. અને જય તે, એ જય થાવ, એ પોતે પોતાનો જય થાવ. આવા આત્માનો મહિમા જ્યારે જીવનની અંદર આવે છે, જ્યારે જીવનમાં જાગે છે, તો પહેલા પહેલા આત્મા વિશેની ધારણા શું છે? ધારણા જ્યાં સુધી ખોટી છે કે કોઈ મારું કલ્યાણ કરે ને, કોઈને હું આમ કરી નાખું ને, આ કહ્યું તે કહ્યું, આ એકથી વસ્તુ કામ નહીં આવે. ધારણા સ્પષ્ટ હોવી કે હું સ્વતંત્ર એવો આત્મા છું, અને મારી પૂર્ણતા મારા સ્વયંમાં છે, મારી મુક્તિ મારા થકી છે, બાકી બધા ઉપકારી નિમિત્તો છે. ઉપકારી એ આત્માનું સ્વરૂપ બતાવે છે, શુદ્ધ સ્વરૂપ બતાવે છે, એ મુક્તિ થવાની દિશા બતાવે છે, એ આત્માને અવરોધના સ્થાન બતાવે છે, અને એ અવરોધને કેમ પાર કરવો એ વિદ્યા આપે છે, દ્રષ્ટિ આપે છે. ગુરુ દ્રષ્ટિનો દાતા છે, ગુરુ તત્વનો દાતા છે, ગુરુ નેત્રનો દાતા છે. પણ મળ્યા પછી એ દ્રષ્ટિનો દ્રષ્ટા કોણ? ગુરુ કે તું? હું પોતે. ગુરુ એ દ્રષ્ટિ આપે, દ્રષ્ટા તો હું છું. આ વાત બરોબર જીવને જીવની મુક્તિ જીવના પોતાના આત્મ પુરુષાર્થ થાય છે, બાકી જે છે એને મર્યાદા છે. દસ ફાર એન્ડ નો ફર્ધર, વાત કરી થઈ. તને તારું સ્વરૂપ સમજાયું, હવે તો એ દિશાની અંદર પ્રવૃત્ત થા. તારા અજ્ઞાનને તું જ ટાળી શકીશ, તારા પ્રમાદને તું જ ખેંચી શકીશ. તારો પ્રમાદ ગૌતમનો પ્રમાદ મહાવીરથી ન જાય, અને જતો હોય તો મહાવીર એવું કહેવા વિના રે કે આથી વધારે પણ શિષ્ય કેમ ગોઠવા જાય? આ તો ગણધર છે. કૃપા કરવી હોય તો પહેલી કેના ઉપર કરવી પડે? ગૌતમ. એની પણ પહેલી શિખામણ કોને આપી? ગૌતમ. બાકીના તો ઠેકાણું નથી. બીજાને કદાચ કહે કે તમે એક પળનો પણ પ્રમાદ કરો માં, તો ઓલાને પળનું તો માને જ નથી, યુગ યુગથી પ્રમાદ કરે છે. હવે પ્રભુ એક પળ કહ્યું તો શું ને ન કહ્યું તો શું? એને આ વાક્ય સમજાય નહીં. સમય માં પમાયે ગોયમાં, હે ગૌતમ, એક સમયનો પ્રમાદ ન કર, પણ માત્રનો પ્રમાદ ન કર. આ વાત ચીરાઈ કોનાથી? પકડાયો નથી? સમજાયો નથી? કેવળ ગૌતમથી સમજાય, જેની સમયની કિંમત છે, જે સમયને ધારણ કરી શકે છે. આવા ગૌતમને ભગવાને કીધું, પણ ભગવાનથી કરતું હોય તો પોતે ન કરે. અને ગૌતમ એમ ના કહે કે આવું 36 વાર કહેવાની શું જરૂર છે? આ તમને વારંવાર 36 વાર કીધું છે, એક જ ઉત્તરાધિકારી સૂત્રની. આ અમને વારંવાર કે જેના કરતા પ્રભુ એક સમય પણ પરમાત્મા અમારો પ્રમાણ તમે હટાવી દો. જગતના જીવો એટલી મિથ્યા દ્રષ્ટિ, ધર્મને નામે મિથ્યા વાસના, એના કારણે જીવનું આ પરિભ્રમણ સતત ચાલુ રહ્યું છે. એ જ્યારે જ્યારે જાય છે ત્યારે કોઈ પણ એને જ્ઞાની પુરુષ પાસે માર્ગ બતાવો, એની બદલે કે તમારો પ્રમાદ દૂર કરો. તારો પ્રમાદ તારા પુરુષાર્થથી દૂર થાય. માર્ગ બતાવ્યો, માર્ગ સત્યનો બતાવ્યો, માર્ગ અપ્રમત્ત અવસ્થાનો બતાવ્યો. અહીંયા કહે છે મોક્ષ માર્ગનો પ્રવાહ ભલે આવો ચાલુ છે, જીવોની સંખ્યા અનંત ગણી છે. જીવનું સ્વરૂપ સમજવું પડે. પરમાત્મા માર્ગમાં જો જીવનું સ્વરૂપ જ ન સમજાય, અને મુશ્કેલી એ જ પડે છે કે દરેક જીવ જીવનું સ્વરૂપ પોતાનું પરને આધીન માનીને રહ્યો છે. સ્વાધીન નહીં, સ્વતંત્ર નહીં. અને જ્યાં સુધી એને આધીનતા આવી પૂર્ણપણે માની છે અને પોતાનું કાંઈ હું કરી શકતો નથી આવી ખોટી ભ્રમણાથી બેઠો છે, એ કોઈના આધારે મોક્ષની રાહ જોઈ રહ્યો છે. એટલે એને એમ થાય કે કોક આવીને મારા પર કૃપા દ્રષ્ટિ કરે, ભગવતી છાંટે, આશીર્વાદ આપી દે, વાહમાં ધંધો ભરી દે, આપણું કલ્યાણ થઈ જશે. એ રાહ જુએ છે. અને એ ન થાય તો કહે છે કે સમયની અંદર 108 જાય છે, છેવટે કાંઈ નહીં તો આપણે ક્યાં એ લાઈનમાં ઉભા રહેશું, જે બી ખૂટે તેથી આપણે જોડાઈ જઈશું. 108માં જે બી એમ થાય કે 107 છે ભાઈ, હવે એ ખૂટે છે, કોઈને આવતું છે, તેથી હા ખૂટો આપણે કરી દઈશું અને મોક્ષ કરી દઈશું. કોઈ બી એમાં ખૂટશે નહીં, પેલા એક નક્કી કરીએ. આ રીતે તારો વારો ક્યારેય આવશે નહીં. આમ પણ નહીં આવે ને પુરુષાર્થ વિના કોઈના આશીર્વાદ દે નહીં આવે, કેમ કે આશીર્વાદ દેનારો ડૂબ છે ભવમાં, તો તારી દશા શું થાય? પામે તેનો સંગ જે તે બુડે ભવમાં, અરે પણ જેને તમે કીધું હતું વિડીયો તમે શું થાય કૃપાનો દેવી એક શું લોકોના પત્રમાં લખ્યું કે પોતે ડરતા થતો હોય સંસારમાં ડૂબતો હોય બીજાને કેમ થાય મહામોહના આગળની અંદર પોતે અથડાતો હોય ખબર ન હોય ક્યાં થાય છે એ અન્યને કેવી રીતે તારી શકે અને અન્યને તારવો હશે તો તરવાનો પુરુષાર્થ પોતાનો જ જોઈશે એ વાતને કરીને જો જીવનું સ્વરૂપ સમજાય તો જીવ સંસારમાં અનંત ગણાય છે આ વિકરાળ વિજ્ઞાનમાં કોઈ નક્કી કરે બુદ્ધિથી કે હવે આ મોક્ષે જવાનું છે તો એટલીસ્ટ બધા જીવો છે તો કૃપાળુજીને કહ્યું છે કે સર્વ જીવ છે સિદ્ધ સમ એટલે વાંધો નથી આપણે જેવી તેવી આપણો ક્લાસ તો લાગશે અને સંસારમાં બેઠા છે તો ક્યાં ફૂટપાથ ઉપર બેઠા છે કેમ કે વર્તમાન પર્યાયમાં જીવ એટલો મનમસ્ત છે કે ખવા પી વાંધો નથી કોઈ જગ્યાએ ભીખ માંગવી નથી ઘરનું ઘર છે પડિયાનું નળ છે બેડરૂમમાં છે બોટલ લઈને જોતું હોય ક્યાં કોઈને ચિંતા તો કે છે આવી ભ્રાંતિમાં તો રહીશ આવી ભ્રાંતિમાં રહીશ આ મોક્ષના પ્રવાહની અંદર તારે જ જવું તો જીવની સ્વતંત્ર અવસ્થા સમજી લેશે માત્ર તો સિદ્ધ છું હું શુદ્ધ છું હું આત્મા છું હું શુદ્ધાત્મા છું બોલો જોરથી બોલો બધા શુદ્ધાત્મા છું બોલો દેવ સામે એટલું બોલો એમાંથી કોઈ શુદ્ધાત્મા ન થાય શુદ્ધાત્મા અંતરની પરિણતિ છે આનાથી થતો હોય તો કોઈ અહીંયા ઉખડતો રહે નહીં ભીડ ઉપર થાય નીચે નહીં વસ્તુને સમજી જેની સંખ્યા અનંત છે આ ગણિત અનંતનું છે અને અનંત જીવ પોતે સ્વતંત્ર છે જેવા અનંત છે એવો જીવ પોતે અનંત સ્વતંત્ર છે એટલે કોઈ બી કોઈ બીજા કારણે અન્ય થકી આનો મોક્ષ થવાનો નથી સંસારનો ઉચ્છેદ થઈ જાય તો પછી મારે તો પછી સંસારની બધી આવી માતાપુર માટે નીકળી જાવ એવું પણ બનવાનું સરસ વાત સંસાર માર્ગ ઉચ્છેદ થઈ જવો સંભવતો નથી અને તેથી બંધ મોક્ષ વ્યવસ્થામાં વિપર્યય થતું નથી બંધ મોક્ષની વ્યવસ્થા છે એમાં વિપર્યય ઉલટા પણ એ થતું નથી બંધ મોક્ષની વ્યવસ્થા સનાતન છે આશ્રવ કરે તો બંધ પડે સંવર્તી એ બંધ અટકે અને નિર્જરાથી મોક્ષ થાય આ સનાતનમાં નવ તત્વને સમજવા જોઈએ કે જ્યાં સુધી જીવ આશ્રમમાં છે આશ્રમના પાંચ કારણો છે મિથ્યાત્વ અભિરતિ પ્રમાણ કષાય અને યોગ આ પાંચ કારણો જ્યાં સુધી એને ઓછા વધતા પ્રમાણમાં છે ત્યાં સુધી એ બંધના કારણો છે એ આશ્રમના કારણો છે આશ્રમનું પરિણામ બંધ જ છે આશ્રમનું પરિણામ મુક્તિ નથી એ શુભ હશે અશુભ હશે પુણ્ય હશે પાપ હશે તો ઉપરની ગતિ નીચેની ગતિ ચાલ્યા જ કરશે પણ ગતિ ભ્રમણ છે પંચમ ગતિ નથી એ ચતુર ગતિનો સંસાર એનું ચાલુ છે આ સંસારની ગતિ ચાલુ છે એ ગતિનો અટકે ત્યારે કે જ્યારે બંધથી જીવ નિવૃત્ત થઈ જાય આ બંધ મોક્ષની વ્યવસ્થા છે મોક્ષ એટલે કર્મથી સર્વકર્મથી સર્વથા રહિત થવું તે અવસ્થા મોક્ષની છે પણ કર્મથી રહિત ત્યારે થવાય એનું પહેલામાં પહેલું સૂત્ર એ કે જો કર્મથી રહિત થવું હોય તો કર્મને આવવા રોકવા જોઈએ આવતા કર્મોને પહેલા રોકો નવા માંગતા અટકો નવીન બંધ થતા રોકો અને નવીન બંધ થતા રોકવા માટે સંવરનો ઉપાય છે અને સંવરમાં ગયા પછી પૂર્વે અનાદિના અનંત કાળના જે કર્મો આ જીવના પ્રદેશે પ્રદેશે રહ્યા છે અને સત્તામાં છે એનું નિરસન કરો એનું પણ સાયન્સ છે વિજ્ઞાન છે કેમ થાય બધી પ્રક્રિયા છે થઈ શકે બંધને આવતા રોકી શકાય છે એમ બંધ જે અંદર જામી પડેલા છે એને પણ ખેરવી શકાય છે આ નિર્જરાનો માર્ગ પણ જૈન દર્શનમાં આપ્યો છે અદભુત આપે છે. અહીંયા એમ નથી કહ્યું કે કર્મ આવે ત્યારે જ એને તારે તોડવાના છે, ભોગવી લેવાના છે અને ત્યારે જ એ ખરી પડશે. ના, સત્તામાં છે તો પણ તું એને નિશેષ કરી શકે છે, આત્માને શુદ્ધ કરી શકે છે. આત્માને શુદ્ધ કરવાના માર્ગનું વિજ્ઞાન કેવળ જૈન દર્શનમાં છે કે સાહેબ અનંત કાળની ભૂલો છે, અનાદિથી જન્મ મરણ ચાલુ છે, એના કર્મ બાંધવા છે, પાછું વાળીને જોયું નથી, પાપ જ કર્યા છે, કોઈ મુક્તિની આશા ખરી? તો કે છે શિષ્ય, પૂછે છે કર્મ કાળ અનંતના શાસ્ત્રી છે. જ્ઞાની પુરુષ જવાબ છે, જાગૃત થતા સમાન જ્ઞાન. આ તારો વિભાવ કર્મબંધની અવસ્થા એ અનાદિનો છે, પણ જેમ તું જાગૃત થાયશ તો સ્વપ્ન કેમ નાશ પામે છે? કરોડ વર્ષનું સ્વપ્ન હોય તો પણ એમ તારો વિભાવ ભાવ અને જ્ઞાન થતા એ તારો વિભાવ ભાવ નાશ પામે છે, અને જ્ઞાનના સામર્થ્ય આગળ કર્મ ટકી શકતા નથી. કેમ કે કર્મને રહેવાનો આધાર જીવનું અજ્ઞાન છે. કપડા ઉપર રજ ક્યાં સુધી રહે છે? કપડામાં વિનાશ છે અથવા ચિકાસ છે? કપડું જો તપેલું છે સૂર્યના તાપમાં, જ્યારે કપડું તપી જાય, સુકાઈ જાય, કોઈ પણ પ્રકારની આર્દ્રતા ન રહે તેમાં, બિલકુલ કપડું શુદ્ધ શુષ્ક થઈ ગયું છે, તો રેતીના કણો એને ચોંટે એવી કોઈ શક્યતા? કંખેરવાની જરૂર છે, કંખેરવાનો વાત પૂરી થઈ. એમાં આત્માને કર્મો અનંત કાળથી લાગેલા છે, અનંત લાગેલા છે, અને અનાદિ કાળનું જ્ઞાન છે. સાહેબ આના નિવારણ કેવી રીતે? તો કે આનો આધાર તો તારું અજ્ઞાન છે. આ બધા છે એનો આધાર તારું અજ્ઞાન છે. એકવાર જ્ઞાનનો અગ્નિ અંદર તપે છે, જ્ઞાનને અગ્નિની કલ્પના આપે છે, જ્ઞાનને દીવાની રીતે મૂકો છે, પ્રકાશની જેમ મૂક્યો છે, કે જ્ઞાનની અગ્નિ એકવાર અંદરમાં જાગ્યો છે તો આત્માના પ્રદેશે પ્રદેશે એ અગ્નિ થતા કસાયનો ચિકાસનો જે રસ છે, વિભાવનો જે રસ છે, એ સુકાઈ જશે. અને સુકાઈ જશે તો એના આધારે જે કર્મના દળિયા છે, ઉદગળો છે કર્મના, એ બધા ખરી જશે. તારે ચિંતા કરવાની જરૂર નથી કે જશે તો સાહેબ ક્યાં જશે. આ પાછો પરોપકારીનો પ્રભુત ભજન દાદા વિક્રમ, અરે કર્મને જ્યાં જવું હોય ત્યાં ના, તે મારા નથી, હું તેનાથી ભિન્ન છું. આ શ્રદ્ધા સાથે તો કર્મ તારે ત્યાં રહેશે, સડકી મળશે, એનું જે થવું હોય થાય, તો ચિંતા કરવા. જ્ઞાનનો અગ્નિ પ્રજ્વલિત થયા છે, એક જ્ઞાનનો અગ્નિ અને એક ધ્યાનનો અગ્નિ, એક ધ્યાની અને એક જ્ઞાની, જ્ઞાનની અને ધ્યાનની એક પળમાં જેટલા કર્મો ખપાવે છે એટલો એક આત્મા અનંત કોટી જન્મ લઈને પણ કર્મ ખપાવી શકતો નથી. અજ્ઞાનમાં છે, એક ખપાવે ત્યાં નવા દસ બાંધે, એક ખપાવે ત્યાં દસ બાંધે. અજ્ઞાન તો ઉભું છે, આશ્રમ ઉભો છે. એટલી સરસ વ્યવસ્થા, બંધ અને મોક્ષની વ્યવસ્થા. બંધ અને મોક્ષની વ્યવસ્થામાં વિપર્ય થતું, આ વ્યવસ્થા ચાલુ જ છે. આમ બંધ થયા જ કરે છે. વર્તે બંધ પ્રસંગમાં જ્યાં લગભગ આત્મ અભાન, અને આત્મા અભાન છે ત્યાં સુધી, પોતાના સ્વરૂપથી અજાણ છે ત્યાં સુધી, જીવનું સ્વરૂપ કેવું છે એવી તેને ખ્યાલ નથી ત્યાં સુધી એ અભાનમાં છે, અને ત્યાં સુધી એનું વર્તન બંધ પ્રસંગમાં છે. એના વર્તનથી બંધનું જ પરિણામ આવે, મુક્તિનું આવે નહીં. જો વાત બરોબર પકડાય તો પુરુષાર્થનો માર્ગ ટૂંકો થઈ ગયા છે, નહીં તો રજડપાટનો કોઈ અંત નથી, સારો નથી. ખોટે માર્ગે ગમે એટલું દોડીએ શું કરવાનું? હાંફી જઈએ, તાકી જઈએ, શું થાય? દિશા વિનાની દોડ એ ક્યાંય લઈ જઈ ન શકે. કૃપાનો દેવનો અહો ઉપકાર છે આપણા, કે 2000 વર્ષની અંદર ભગવાન મહાવીરે સર્વજ્ઞને બતાવેલા માર્ગની અંદર એ
નવા નવા સંપ્રદાયો થયા, મન થયા, આ થયું તે થયું, અને માર્ગને ખંડ ખંડિત કરી નાખ્યો, લોપ થઈ ગયો માર્ગ આવ્યો. આ પુરુષે કર્મ ની બધી વસ્તુ ભૂલી જવાનું છે. વચ્ચેના ગાળામાં જે થયું છે એની સાથે કોઈ સંબંધ નથી. સાક્ષાત સર્વજ્ઞ પરમાત્માએ જીવો બોધ વિતરાગનો, પૂર્ણ વિતરાગનો બોધ અમને યથા તથ્ય સાંભળી આવે છે. એક પુરુષને એવું જાતિસ્મરણ જ્ઞાન થાય છે, કોઈ દિવ્ય જાતિસ્મરણ જ્ઞાન છે, એ મેમરી બેઝ નથી, સ્મૃતિ બેઝ નથી, અનુભવ બેઝ છે. એને વચ્ચેના આઠસો ભાવ કાઢી નાખ્યા, મહાવીર સાથેના ભાવનું અનુસંધાન એના જીવનભર જાગૃત થયું. ભગવાનનો શું બોધ હતો અને બોધ એને પકડી લીધો, એટલે એ માર્ગ એમને આપણને આપ્યો. તો આપણા માટે સારું થયું, કાળખંડના કારણે, કાળભેદના કારણે જે જે કઈ માર્ગની વિપરીતતાઓ હતી બધી નાશ થઈ ગઈ, વાત પડી ગઈ. જે હતું તે થયું. સાહેબ આટલા આટલા મતભેદ છે, આટલા આટલા માર્ગ લોકો આમ કે છે, કાંઈ છે, જે કે તું ભૂલી જાય. તું અમે જે કહીએ છીએ એ મિત્રાજે કહેલી વાતથી નિર્ણાધિક કંઈ કહેતા, એક અક્ષર પણ આગો પાછો અમે કહેતા. મોક્ષ માર્ગમાં લખ્યું છે કે સર્વજ્ઞ મિત્રાજે જે પ્રયત્ન કર્યો છે જૈન ધર્મનો માર્ગ તત્વ નામ, એ અમે આ ઉછળતી પેઢીને આપવા માંગીએ છીએ. એમાં અમે વિતરાગના બોધથી નિર્ણાધિક કંઈ કહ્યું નથી, માટે એમાં કોઈ ફેરફાર કરશો. અને એ જ વાત એને આત્મસિદ્ધિની અંદર પાછું નંબર થયું, નિશ્ચય સર્વે જ્ઞાનીનો આવી લક્ષણ. આ 2000 વર્ષના એકે અજ્ઞાનીનો વિચાર તમે કરશો, સાહેબ આમથી બોલો, આમથી છે, બોલો આમથી છે, આને આમ કીધું છે, આ કંઈક સાધનોમાં વ્યાજ બોલો કે છે, આ મારે તત્વના નામ છે, શું કામ ચિંતા કરવી છે? તમારી પાસે ડાયરેક્ટ ડાયરી હોય, અત્યારે આ ભાષા સમજાય છે, અત્યારે ડાયરેક્ટ ડાયરી હોય, તમે સીધી વાત કરી શકતા હો, તો તમારે વાયાની શું જરૂર છે? ઇલાય નામ છે, એનું નામ એ પણ મુખને લગતા શું નામ છે? તારા હાથમાં મોબાઈલ છે અને લેટેસ્ટ બ્લેકબેરી છે, તો તું તારો ભાઈ પણ શું કરે છે જોઈ શકે છે? તારે જે જોઈએ તે તને પ્રત્યક્ષ થઈ જાય છે. તો ભાઈ વચ્ચેની માથા પર મૂકને એમ એમાં કરતા છે, કેટલાય લોકો તો 10-10 વર્ષ ત્યાં ધર્મમાં છે, હજી આમાં નવરા જી વાત કે છે આના ત્યાં થાય, પણ તું સુધમ ચિંતા કરે. એક માણસ તારી પાસે આવી ગયો છે, કયો માર્ગ અગોપ્ય, અમે તમને આ માર્ગ કંઈ પણ જાતનું છુપાયેલા વિના, ખુલ્લમ ખુલ્લા, કંઈ બાકી રેખા વિના કહી દઈએ છીએ, લો આ મહાવીરનો માર્ગ છે. હવે જો મહાવીર સર્વજ્ઞ હતા એવી તારી શ્રદ્ધા હોય, બરોબર, એ ન હોય તો તું ડફાડા હતા જન્મ કે મહાવીરે ભૂલ થઈ ગયા તો કઈ, તો એનાથી તું મોટો ડાપણ છો, તું પ્રવર્તન કરી મહાવીરની ભૂલ હોય. સર્વજ્ઞને પણ ખબર નથી, એમ જો તને એમ લાગે કે સર્વજ્ઞને ખબર નથી, જો સર્વજ્ઞને ખબર હતી તો આને ખબર છે. સીધા ડાયરેક્ટ કરે છે એ વાતની લખી છે, બંધ મોક્ષની વ્યવસ્થામાં વિપર્ય થતું નથી. આ સનાતન બંધ મોક્ષની વ્યવસ્થા છે. અને સુભાષભાઈને એક પત્ર અગાઉ લખાયો છે કે બંધ મોક્ષની વ્યવસ્થા જે દર્શનને વિશે યથાયોગ્યપણે કહેવામાં આવી છે તે દર્શન જીવને મુક્તિનું કારણ છે. બંધ મોક્ષની વ્યવસ્થા સ્વભાવિક પ્રશ્ન કર્યો કે આ વ્યવસ્થામાં કઈ ફેરફાર થાય? બંધ મોક્ષની વ્યવસ્થા જે દર્શનને વિશે કીધા છે એમાં ફેરફાર થાય? એનો આ જવાબ છે કે બંધ મોક્ષની વ્યવસ્થામાં કંઈ વિપર્ય થતું નથી. એ વ્યવસ્થા હંમેશા શાશ્વત સનાતન રહે છે. અને એ વ્યવસ્થા કહેવાની જો કોઈ અધિકારી અમે માનતા હોઈએ તો તે શ્રી તીર્થંકર દેવ છે. અને તે શ્રી તીર્થંકર દેવનો આશય, અંતરાશય, આ કાળે આ ક્ષેત્રે જો કોઈ કહી શકે હોય તો તે અમે છીએ, એમ અમને અનુભવમાં આવે છે. માટે અમે તેના સાચા અનુયાયી છીએ, વિતરાગના સાચા અનુયાયી છીએ. હવે શું પ્રમાણ છે? માટે વિતરાગના સાચા અનુયાયી છીએ, અમે અનુરાગી નથી. અનુરાગી તમને બધા જોયેલું છે, જ્યાં ત્યાં ચોટી ગયેલા એક વખત પતિ રાગ જાય તમે કોઈના અનુયાયી બનવું સરળમાં સરળ. આ જીવને મોટામાં મોટું દોષ હોય તો રાખ, આ માર્ગ આપો વિકરાળનો, એને તો માના દેખો નથી ને રાખ, વસ્તુ દેખી નથી ને રાખ, કોઈ સ્થિતિ દેખી નથી ને રાખ, ક્યારેય રાતથી પણ સમજમાં આવી જીવો નથી. બરાબર છે એની સ્થિતિ, પણ મને એના પ્રત્યે રાગ નથી. આ વાત સમજાતી નથી. અનુયાયી ને અનુરાગી, અને સંસારી રાગી કરતા આવો પરમાત્મા અનુરાગી મા ભયંકર હોય છો, કેમ કે એનો રાગ તો આવો વાંધો હોય છે. રાગની વ્યવસ્થા, વિતરાગનો માર્ગ છે. અનુરાગ કામ નહીં આવે. ભગવાન પ્રત્યે ગૌતમને કણ્યો છે રાગનો, તો પણ મહાવીરને ચેતવે છે કામ નહીં આવે. માર્ગ વિતરાગનો છે. હે ગૌતમ, તું અમારાથી પણ મોહ રહિત થઈ જા. અને આપણે તો જ્યાં કોકનો વેશ વેશ દેખો, કોકનું કંઈક વૈભવ દેખો, ગાંડા તું રાગ, કારણ કે જીવ અનંતકાળથી રાગ રાગ સહેલો છે, વિતરાગતા કહે છે. કોઈના પ્રત્યે મોહ કરવો એ સહેલો છે, અને એમાં આપણે આપણી ભક્તિ બતાવીએ, આપણી ઉચ્ચતા બતાવીએ, આપણે કેટલા બધા નમ્ર છીએ બતાવીએ, આ બધી વાતોમાં ખોટા ચાડા ન થાય. આપણો રાગ છે, રાગ ભાઈ છે, આ આપણને તારી દે. આ વ્યવસ્થા જે છે વિતરાગના સાચા અનુયાયીને પકડો, એને સુભાષ પ્રત્યે પણ રાગ નથી અને મુનિશ્રી પ્રત્યે પણ રાગ નથી. કારણ કે સુભાષને પણ કહી દઈએ કે તમારું આ જે છે એ થઈ શકે નહીં, તમારે કોઈ દિવસ અમારી પાસે માંગવું નહીં, આવું જો તમે કરશો, વાંછા કરશો, તો તમને તમારા સમ્યક દર્શનમાં અંતરાય થશે. એ મુનિને પણ કહે કે મુનિ આમથી બહુ કટી ન થાય, આવાના અનુયાયી થવાનું શીખી અનુરાગી નહીં, સાચો પુરુષ શોધતા હોવો જોઈએ. કારણ કે એ વિજ્ઞાનનો અનુયાયી છે. અનુયાયી એટલે અનુસરણ, એના માર્ગે ચાલવું, એને વળગવું નહીં. પ્રભુ શ્રી કહેતા કે બહુ ભૂલ કરતો મૂકશો, પોખનારને પરણમાં બેઠા છો, આંગળી ચીને એનો પોચો પકડી લીધો છે, શું આ ગાંડ પણ માંડ્યું છે ગુરુના નામે. એક જ ગુરુ છે અમારો તમારો અને સર્વ જગતનો, પૂર્ણ વિકરાળ સિવાય કોઈ બીજો ગુરુ હોય ન શકે. જે મોહમાં છે, જે રાગમાં છે, એને વળગવાથી જીવનું કલ્યાણ નહીં થાય. દૂર રહે, અનાસક્ત ભાવે રહ્યો, એને સખ્ય ભાવે રહ્યો, સહસાધકના ભાવે રહ્યો. પ્રભુ શ્રી કહેતા કે અમે ને તમે બધા સાધક છે, અમે પણ આ એવું કોક આગળ છે, કોક પાછળ છે, કોક બે ડગલા આગળ છે, કોક બે પગે ત્યાં ઊંચે છે, પણ જે તો એવું. આ દ્રષ્ટિ બરોબર આવે તો સારું છે. ઉપર ચડાવવાનું હું હાથ ધરીશ તો મારાથી નથી ચડાવતો, તો એ મને ટેકો કરશે. બરોબર, પણ એને કહેવાનું છે એ ગુરુને. આ વસ્તુ બહુ મહત્વની છે. બંધ મોક્ષની વ્યવસ્થા સમજાય, અને એ જ વાત કૃપાળુ દેવે મનસુખરામ સુખીનામ ત્રિપાઠીને પત્રાની ચોસાઈમાં કહ્યું, પ્રખર વેદાંતી, અને એને કહ્યું કે તમે આ મહાવીરના બોધથી ધર્મની શરૂઆત સમજો. જે બંધ સાથી છે, શા કારણથી છે અને કેવા પ્રકારે છે, એનું જ્ઞાન જેને નથી તેને એ મોક્ષ સાથી છે કેવા પ્રકારે છે અને કેમ છૂટી શકે છે એવું જ્ઞાન ન હોય તે શક્ય છે. જીવને જીવ શું છે ખબર નથી. બંધનું કારણ પણ સમજે કે કોઈ પરમાત્માએ મને બાંધ્યો છે, અને મુક્તિનું કારણ સમજે કે તારે ત્યારે ઉતારી દઈશ. આ બંધ મોક્ષની વ્યવસ્થાનું જીવને યથાર્થ ભાન નથી. તારા બંધનું કારણ પણ તારો વિભાવ, તારો વિકાર, તારી વિપરીત પરિણતિ છે જેનાથી કર્મબંધ થયા છે, અને તારી મુક્તિનું કારણ તે કરેલા શુદ્ધ ભાવથી કર્મની નિર્જરા, તો બંધ રહેશે જ નહીં. એ તું છે. બંધ મોક્ષનું શાસ્ત્ર સમજી લઈએ કે કોઈ બધા મોક્ષનો પ્રવાસ છે તો હું મોક્ષે જઈશ, નહીં, એ પણ નહીં બની શકે. સરસ વાત, એટલી સરસ મુક્તિ છે કે બંધ મોક્ષની વ્યવસ્થા જે છે એ સનાતન શાશ્વત. આ વ્યવસ્થાનું જ્ઞાન કોઈને વિશે હોય તો તીર્થન કરવા જાણતા તેમના વિશે, અને કૃપાણદેવ જે છે એ તીર્થંકરનો અંતર હશે એને તમને કહીએ.
કારણ કે આ કાળે આ ચિત્તે એનો અંતરાશય હોય તમને સમજાવી શકે હોય તો અમે છીએ, એવું અમને અનુભવમાં આવે છે. માટે અમે એના સાચા અંગે છીએ, ખરેખર અંગે છીએ. તમે લખો છો જીવના બંધ મોક્ષની વ્યવસ્થા વિશે સંક્ષેપમાં પત્તું લખ્યું છે. એ પ્રકારના જે જે પ્રશ્ન હોય તે સમાધાન થઈ શકે એવા છે. કોઈ પછી અલ્પકાળે અને કોઈ પછી વિશેષ કાળે સમજે અથવા સમજાય, પણ એ સૌ વ્યવસ્થાના સમાધાન થઈ શકે એવા છે. આ બંધ મોક્ષની વ્યવસ્થાના સમાધાન થાય જ છે. ગમે તેટલા પ્રશ્નો એમાં નીકળે, ગમે તેટલા, કૃપાળુદેવ કહે છે કે કોઈને અલ્પકાળે સમજાય અને કોઈને વિશેષ કાળે સમજાય, પણ પ્રત્યેક જીવ જો સમજવા ધારે તો એ સમજી શકે છે. અને બંધની મોક્ષની વ્યવસ્થામાં કેન્દ્ર સ્થાને જીવ પોતે જ છે, અન્ય નથી. પોતે એક પત્રમાં સરસ લખ્યું છે કે જીવ દિશામાં જ થાય છે. એક આ જીવ જો સમજે તો સહજમાં મોક્ષ છે. એક આ જીવ પોતે પોતા ઉપર કરે, આ જીવ સમજે તો સહજમાં મોક્ષ છે, નહીં તો અનંત ઉપાય પણ નથી. અદભુત વાત છે આ બંધ મોક્ષની વ્યવસ્થા. એ કહે છે કે આ સૌ વ્યવસ્થા જે છે એના સમાધાન થઈ શકે. સૌ કરતા વિચારવા યોગ્ય વાત તો હાલ એ છે કે ઉપાધિ કરવામાં આવે અને કેવળ પ્રસંગ દશા રહે એમ બનવું અત્યંત કઠણ છે, અને ઉપાધિ કરતા આત્મ પરિણામ ચંચળ ન થાય એમ બનવું અસંભવિત જેવું છે. ઉત્કૃષ્ટ જ્ઞાનીને ભાગ કરતા આપણે સૌએ તો આત્મામાં જેટલું અસંપૂર્ણપણું અસમાધિપણું વર્તે છે તે અથવા વર્તી શકે તેવું હોય તે ઉચ્છેદ કરવું એ વાત લક્ષમાં વધારે એવા યોગ્ય છે. બુદ્ધિ વાત તત્વની સનાતન શાશ્વત સિદ્ધાંતની મૂકીને અનંત જ્ઞાનની મૂકીને આ પુરુષ આખરે જે પ્રશ્ન કરે છે, જે મુમુક્ષુ છે એની રૂટ લેવલ પર, ગ્રાઉન્ડ લેવલ પર વાત કરે કે આપણે જ્યાં ઊભા છીએ આપણે શું કરો. આ તત્વજ્ઞાનની ચર્ચા જ કર્યા કરી, આ બંધ મોક્ષની વ્યવસ્થાની ચર્ચા જ કર્યા કરી અને સમાધાન ન મળે ત્યાં સુધી. આ સૌ કરતા વિચારવા યોગ્ય વાત હાલ તો એ છે, હાલ શું છે કે ઉપાધિ કરવામાં આવે અને કેવળ પ્રસંગ દશા રહે એમ બનવું અત્યંત કઠણ છે. ઉપાધિ એટલે સંસારના બધા આરંભ સમારંભ, આ બધા સંસારના સંયોગોની અંદર, સંબંધોની અંદર એનો ફેલાવો કરવો, એનો પથરાવ કરવો, એ વધારતા રહેવું, એ કે કરતા રહેવું, આ ઉપાધિ છે. ઉપાધિનું સ્વરૂપ પર છે. પરનો સંસાર વધે, પરનો સંપર્કનો વ્યાપ વધે, પરના સંયોગો વધે, પર સાથેનો વ્યવહાર વધે, એ બધું સ્વરૂપ ઉપાધિનું છે. સ્વથી પર જેટલો જોડાય તે ઉપાધિ છે. અને એમાં અસંગ દશા રહી, અસંગ એટલે સંગ રહે, અને ઉપાધિ સંગ વિના સંભવિત નથી. ઉપાધિનો અર્થ જ સંગ. તો અસંગ દશા રહે એમ બનવું અત્યંત કઠણ છે. અને આત્મા અસંગ છે, આત્માનું પરમાર્થથી સ્વરૂપ અસંગ છે. અરે અનંત કાળમાં કેટલી ગતિમાં કેટલા દેહ ધારણ થયા અને કેટલા સંગ થયા, એકે સંગ અત્યારે વર્તમાનમાં છે. જ્યારે જ્યારે જે પરિભ્રમણ કરે ત્યારે સંગ નવો 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 સંગ રહેલા છે. તિરેન્જમાં જાય તો તિરેન્જના પરિવારનો સંગ, નારકીમાં જાય તો એનો સંગ, જીવ જંતુમાં ગયો તો એનો સંગ, પશુ પક્ષીમાં ગયો તો એનો સંગ, છેલ્લા છે. સંગ બદલાયા કરે છે, આત્મા અસંગ છે. એક કે છે રહેવાનું છે અસંગ, અને ઉપાધિમાં એને સંગ વિના છૂટકો નથી. ઉપાધિ કરતા આત્મ પરિણામ ચંચળ ન થાય એમ બનવું અસંભવ હોય. બધું કરીએ પણ આમ પાછા મોકલો, આપણે કઈ આપણે ધંધો વધારતો જઈએ તો ફ્રી ના ફ્રી, ફ્રી ના ફ્રી એટલે શું? હજી એને ખબર નથી. એને એક માણસ ત્યાં રાખી દીધો એટલે ફ્રી, પછી માણસ જાય છે કે નહીં પાછું પોતે જોયો. માણસ બધું હોપી દીધું છે જ કામ કરે, પણ ઓલો માણસ ગયો છે કે નહીં એ કોણ ચિંતા કરે? પોતે. તો તું ફ્રી નો ફ્રી કેસ. દરેક જગ્યાએ ક્યાંક ને ક્યાંક ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી ઉપાધિ કરતા આત્મ પરિણામ ચંચળ ન થાય એમ બનવું અસંભવિત છે. તે બધી જ વ્યવસ્થા ગોઠવી દીધી કે મને કાંઈ વાંધો નથી. એમાં કોક આવીને એમ કે કાલ તમારા કારખાનામાં જરા કામ હાલતું હતું, તો શું થાય? આત્મપરિણામ ચંચળ થાય, અચંચળ થાય. તારે આ બધું કરવું છે ને આત્મશાંતિ મેળવવી છે, એ બનશે નહીં. કારણ કે તારા આત્મ પરિણામની જે ચંચળતા છે એ બંધનું કારણ છે, એ જ કર્મનું કારણ છે. આત્મ પરિણામ ચંચળ ન થાય એ બનવું અસંભવિત જેવું છે. ઉત્કૃષ્ટ જ્ઞાનીને બાદ કરતા સંસારમાં કોઈ એવો સિદ્ધ એવો માત્ર ઉદય કર્મ બાકી હોય, પણ જ્યાં સુધી પોતાના આત્મ પરિણામ કહીએ ત્યાં સ્વસ્થ છે, સિદ્ધ છે, પૂર્ણ છે, શુદ્ધ છે. અને એકમાત્ર એના ઘાતી કર્મોનો ઉદય અરિહત સર્વજ્ઞ કેવડી છે, પણ એથી કરીને બાકીના કર્મો આયુષ્ય નામ ગોતર ને વેદની એનો નાશ થતો એ છે. હોય તો ભલે રહે, બળે એ સિંદરી જેવા એ બાંધે એનું અસ્તિત્વ હોય એટલું જ. એવા ઉત્કૃષ્ટ જ્ઞાનીને બાદ કરતા આપણે એ દશામાં આપણું જાતને મૂકવીને ખોટે ખોટે હોય તો મૂકવામાં કંઈ નમસ્કાર છે. એવા ઉત્કૃષ્ટ જ્ઞાનીને બાદ કરતા આપણે સૌએ આખા પત્રનો સાર સૌભાગભાઈને લખી દો, હજી તો ઘણી ઊંચી દશા કે આપણે સૌએ તો આત્મામાં જેટલું અસંપૂર્ણ અથવા અસમાધિપણું વર્તે છે તે અથવા વર્તી શકે તેવું હોય તે ઉચ્છેદ કરવું. સંસાર ઉચ્છેદ થાય કે નહીં પ્રશ્ન એ છે, કે તો બંધ મોક્ષની વ્યવસ્થામાં સંસારનો માર્ગ ઉચ્છેદ થાય કે નહીં એમ પ્રશ્ન છે. તો કે છે ના, આપણે શું કરવું? તો કે આત્મામાં આ ઉપાધિ કરતા કરતા જેટલું અસંપૂર્ણ અથવા અસમાધિપણું જેટલા જેટલા પરિણામ આપણા ચંચળ થાય છે, જેટલું જેટલું પરિણામ આપણા વિકલ્પમાં જાય છે, જેટલા જેટલા પરિણામ આપણા વિભાવમાં અને વિકારમાં રૂપાંતર થાય છે અથવા થઈ શકે એ શક્યતા થાય છે, જે કંઈ આપણે ઉપાધિ કરીએ, યોગ કરીએ, સંગનો તેનો ઉચ્છેદ કરે, એવી જે જે વાત આપણી સાથે જોડાયેલી હોય તેનો ઉચ્છેદ, તો સંસાર ઉચ્છેદ આપણો થશે. નહીં તો વ્યવસ્થાને કારણે મને મોક્ષ મળી જાય. સંસાર માર્ગ ઉચ્છેદ થઈ જવાની વાત કરે છે, કે સંસાર માર્ગ તો આપણા પોતાના અસંપૂર્ણપણામાં છે, આપણા પોતાના બંધ ભાવમાં છે. સંસાર માર્ગ ઉચ્છેદ થઈ જાય એટલે આપણો મોક્ષ નથી, આપણે ઉચ્છેદ કરવાનો છે. શેનો? આપણા પોતાના વિભાવ પરિણામનો, વિકાર પરિણામનો, કષાય પરિણામનો. એટલો જેટલો ઉચ્છેદ થાય તેટલા પ્રમાણમાં આપણા માટે મોક્ષ માર્ગ ખુલ્લો છે, નજીક છે, સમીપ છે. એ વ્યવસ્થાની અંદર કઈ વિપરીત થવાનું નથી. હવે સનાતન વ્યવસ્થામાં આવું થાય તો અમે બધા મોક્ષ રહ્યા જાય આવી કલ્પના કરવી નહીં, પણ વ્યક્તિગત તારા સંસારનો ઉચ્છેદ થઈ શકે છે. ઓલો માર્ગ ભલે ચાલુ રહે, 108 પ્રમાણે ગણતા અનંત જીવો ભલે સંસારમાં રખડતા રહે, તો તું મોક્ષ કોઈ શકીશ? એ 108માં તારી ગણતરી થઈ જશે. ક્યારે? કે જો આપણે આપણા આત્મામાં જેટલો સંસાર છે, સંસાર પ્રત્યેની લગ્ની છે, આસક્તિ છે, મોહ છે, એને કારણે થતા વિભાવ પરિણામ છે, એને કારણે થતા અસરવ છે, એને કારણે થતા બંધ છે, ત્યાં સુધી આ પરિણામ મોક્ષનું નહીં થઈ શકે. પણ એનો જેટલો ઉચ્છેદ થાય, જેટલા પ્રમાણમાં તેનો ઉચ્છેદ થઈ શકે એવું હોય તે ઉચ્છેદ કરવું, એ વાત લક્ષમાં વધારે લેવાની હોય છે. લક્ષમાં શું લેવું સાંભળી? આજે સાંભળો સ્વાધ્યાય તો શું સાંભળ્યું? છેલ્લી મોક્ષ માર્ગ નામ છે. હવે છેલ્લું આ છે કે તારા સંસારને તારે ઉચ્છેદ કરવાનો છે, તારી અસમાધિપણા છે, તારું અપૂર્ણપણું જે છે, આપણા વિભાવ પરિણામ આ વ્યવસ્થામાં અસ્ત્ર વ્યવસ્થામાં જેટલા આપણે છીએ એમાંથી સંવર વ્યવસ્થામાં આવે, એમાંથી સાધનાથી નિર્જરા વ્યવસ્થામાં એ વ્યક્તિગત સંસાર ઉચ્છેદ થઈ શકે છે. વ્યવસ્થા ઉચ્છેદ થાય એની રાહ જોવાની જરૂર. બહુ સૂક્ષ્મ રીતે પણ પરમ કૃપાળુ દેવે આ સનાતન મોક્ષના માર્ગને એક મુમુક્ષુની દ્રષ્ટિ કેવી હોય એ પ્રમાણે અહીંયા સુભાષભાઈ દેવાને લિખિત બનાવી આ વાત અહીંયા મૂકી છે. સત્પુરુષોને જગતનું કલ્યાણ કરો પત્ર પૂરો થાય છે.